તારીખ 27/7/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
તેથી જીવ છે એમ કહીએ તો જળ વસ્તુપણાનો અભાવ આવે, કાં ચેતનનો અભાવ માનવો પડે, ને કાં જળનો અભાવ માનવો પડે. જળ વસ્તુ છે અને તેની તે વખતની અવસ્થા થવા રૂપે તે ત્રિકાળ શક્તિ, તેની ત્રિકાળ શક્તિ નિત્ય છે. છતાં જો એમ માનીએ કે તેનો કરતા જીવ છે તો એ નિયમનો ભંગ થાય છે. જીવે જળને શું આપ્યું? શક્તિ હોય તો એને કઈ લેવાની જરૂર નથી બીજાની શક્તિ. જીવે શું આપ્યું ને શું કર્યું, માટે આત્મા પોતે નિશ્ચયથી ખરેખર જળ વસ્તુઓનો કરતા નથી. તો પણ જીવની અશુદ્ધ અવસ્થા એ કર્મ થવામાં નિમિત્ત છે. તે અશુદ્ધતા જીવમાં છે, પણ જળને હલાવવામાં તો મારો હાથ નથી. એમ કર્મના કરતાપણામાં પોતાનું કરતાપણ નથી એમ માનવાથી જાગૃતપણે જ્ઞાની અને સ્વતંત્ર થવાય છે. તેથી આ બધું શું છે તે સમજાતું નથી. જગતની વ્યવસ્થા કેવી રીતે છે, એ વસ્તુ સ્વરૂપના નિયમો, કાયદાઓ, કાનૂન એ કઈ સમજાતા નથી. કુદરતના કાયદા છે. સ્વાધીન તત્વનું મનન કર્યા વિના, રુચિ વિના કેમ સમજાય? સ્વાધીન તત્વનું મનન કર્યા વિના અને રુચિ કર્યા વિના કેવી રીતે સમજાય? આ વાત, જડ અને આત્મા જુદા છે, તેથી કાળ જુદા છે અને સૌ સૌ માં સ્વાધીન છે, છતાં માન્યતા રૂપે પરમ કરતા પરાધીન સ્વાધીનપણે પરિણમવાની શક્તિ ન હોય તો આ જીવ તેનો કરતા થાય અને મનવાણી દેહની ક્રિયા કરી શકતો હોય તો જેમ ઈશ્વર કરતા છે એમ માનવાથી જીવનો અભાવ આવતો હતો, તેમ જીવને કરતો માનવાથી જડ વસ્તુનો અભાવ કરે. એકનું કાર્ય બીજો કરે એ વસ્તુના સ્વરૂપમાં એમ છે. કારણ કે એવો નિયમ છે કે જે હોય તે થાય, ન હોય તે નવું. તેથી જે શક્તિ જડમાં ન હોય તે નવી ન થાય, છતાં જીવને જડ કર્મ નો પરમાર્થ કરતા માનીએ તો જડ વસ્તુ અવસ્તુ ઠરે. માટે જળની અવસ્થાનો કરતા જીવ નથી, જીવના વિકારી ભાવનું એમાં નિમિત્તપણું છે એ વાત સત્ય છે. કર્મ જે આશ્રવે છે અને જીવના ક્ષેત્ર સાથે, પ્રદેશો સાથે એનો સંબંધ થાય છે અમુક અવધિ પર્યંત, અમુક કાળ પર્યંત, એમાં જીવના વિકારી ભાવ અવશ્ય નિમિત્ત છે એટલું સત્ય છે. પણ એનું કાંઈ કાર્ય કરે છે એ વાત વસ્તુ સ્વરૂપમાં નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઘણા ન્યાયનો ખુલાસો થાય છે. આમના એટલા બધા પડખાસ્ત્રી મત જે લીધા છે કે અનેક ન્યાયોનો, ઘણા ન્યાયનો ખુલાસો થાય છે. જીવ જે ભાવ કરે છે તે ભાવનો તે કરતા થાય છે. યથાર્થપણું સમજે તો સાચું જ્ઞાન થઈ શકે છે. સાચું સમજવાનો પ્રયત્ન કરે તો સાચું જ્ઞાન થઈ શકે છે. તો મારે સત્ય સમજવું છે એને વાંધો નથી, પણ અસત્ય માનેલું છોડવું ન હોય તો સત્ય સમજવું કઠણ પડે છે. કોઈ જિજ્ઞાસુ તૈયાર થઈને આવે તો તેને સમજાય તેમ છે. કોઈ જિજ્ઞાસુ તૈયાર થઈને આવે તો મતદર્શન નો આગ્રહ કરીને સાચું સમજવાની તૈયારી કરે તેને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ઉપકારી કારણ થાય તેમ છે. પણ મતદર્શન નો આગ્રહ ભલે દર્શન કરવા જતા હતા પણ જાહેર રીતે પરિવર્તન કેમ ન કર્યું? પોતાની ઈચ્છા પ્રમાણે કે કલ્પના પ્રમાણે ન થાય તો એમને એમની વાતમાં વિશ્વાસ, એમની વાતનું જે નિમિત્ત નૈમિતિક સંબંધે અસર આવવી જોઈએ, બળ આવવું જોઈએ, એ થાય. મત દર્શનનો આગ્રહ તજીને સાચું સમજવાની તૈયારી કરે તેને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ઉપકારી કારણ થાય તેમ છે. આ ગુરુદેવ નું વિધાન છે. પ્રથમ જીવ પદાર્થ શું છે, તે કેવો છે, કેવડો છે, તે શું કરી શકે છે તથા શું નથી કરી શકતો તે જાણવાની જરૂર છે. પોતે જીવ છે, કેવો છે, કેવડો છે અને પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી છે, આ વાત તો એને બરાબર સમજવી જોઈએ. જળ પદાર્થની ક્રિયામાં પોતાને કરતાપણાની ખતમણી ક્યાં ક્યાં થઈ જાય છે એ સમજીને જળની દેહમનવાણીની ક્રિયામાં અને બીજા સંયોગના કાર્યોમાં પોતે કાર્ય કરે છે એમ ક્યાં ખતમણી થઈ જાય છે તે જાણવાની ખાસ જરૂર છે. ત્યાં મિથ્યાત્વ થાય છે. નિયાકાર માં બરાબર લાગે કે આ શબ્દ કે છે એવું જ મને બરાબર છે, પણ જ્ઞાન માં ભૂલ થાય, વેદન માં ભૂલ થાય, અસાતાવેદ નહીં આવે. તો શરીર પરદ્રવ્યની પર્યાય છે, અસાતાવેદની છે, પરદ્રવ્યની પર્યાય છે, જીવદ્રવ્યની એ સદંતર પર્યાય નથી. ત્યાં એને એમ થાય છે કે દરરોજ મને થાય છે, મારામાં થાય છે અને આ પીડા મારી અંદર છે એવો એ મિથ્યા અનુભવ. એ અનુભવની ભૂલ છે, વેદનની ભૂલ છે. જાણવાની ભૂલ સરખી કરી પણ વેદનની ભૂલ સરખી ન કરી. ત્યાં સુધી જાણવાની ભૂલ ખરેખર સરખી નથી થઈ, ખરેખર એ ભૂલ સુધરી નથી. માત્ર જાણવાનું મળ્યું છે પણ ભૂલ હજી એમને મૂકી છે, જરાય ફેર નથી, એમ લેવું જોઈએ. જાણવામાં એ વાત સંમત થતી હોય તો એમ વિચારવા યોગ્ય છે કે તેથી શું થઈ ગયું, મારા વેદનમાં એની અસર કેમ છે, એનો મારે પ્રયોગ કરવો જોઈએ, કાં તો પ્રસંગે એનો તપાસ કરવી જોઈએ. અસાતા વેદનીનો પ્રસંગ ઊભો થાય ત્યારે નેત્રા ઉપવાસ આદિ એટલા માટે કરવામાં આવે છે કે અસાતા વેદનીને ઉદીર ના કરે છે. આહાર સુલભ હોય, ઉપલબ્ધ હોય છતાં આહાર નથી લેવો એમ શું કરવા કરે છે કે એ વખતે અસાતા વેદની થશે તો હવે હું દેહથી ભિન્ન છું એ વાત મારી સમજણને હું ત્યાં લાગુ તો કરી દઉં, મને અનુભવ શું થાય છે એના માટે ઉપવાસ છે, પ્રયોગ કરવા માટે વિષય છે. મુમુક્ષુની ભૂમિકા જ્ઞાનીઓને જે પંચમ ગુણ સ્થાને, મુનિઓને છઠ્ઠે ગુણ સ્થાને જે ઉપવાસનો વિકલ્પ છે એ તો સ્વરૂપ સ્થિરતાને વશ છે. ત્યાં એમને પ્રયોગ કરવો બાકી નથી, એ તો પ્રયોગ સિદ્ધ છે, એમને અવસ્થા ભિન્ન પડી ગયા છે, પણ સ્વરૂપમાં એટલી બધી સ્થિરતા વધી છે અને વધારવી છે, વધી છે અને પાછી વધારવી છે કે આહારનો વિકલ્પ બનતો નાખે. આહાર આહાર આજે આહાર આહારમાં સમય બગાડવો નથી, સ્વરૂપ સ્થિરતામાં વિશેષ રહે છે. એટલે એમને ઉપવાસ કરવો જ્ઞાની, વાસ એટલે સમીપ વાસ કરવો, ઉપવાસ સમીપ વાસ કરવો, એમને મારા સ્વરૂપને સમીપમાં વાસ કરવો છે એટલે આજે આહારની માથાકૂટમાં જવું નથી, આજે નિવૃત્તિ લેવી છે, આહાર માટે પણ નિવૃત્તિ લઈ લેવી છે. એ પ્રકાર છે ભોગવવા પણ પરિણામ આવતા હોય ત્યાં એને પરિવારના સદસ્યો છે એ એક સ્વતંત્ર જીવો છે. આપણે માનીએ કે આ આપણા દીકરા દીકરીઓ છે, નાટક છે, ખરેખર ખરેખર કોઈ દીકરા દીકરીઓ છે
નહીં,
અને એમ માનીને અધિકાર રાખવો એ જીવને અત્યંત દુઃખનું કારણ છે. અધિકાર છોડી દો, એના હિત માટે વાત કરવી એ એક નાટકનો રોલ ભજવવાનો છે. વડીલ ગણાવશો માટે તમારા હિત માટે મારે વાત કહેવી જોઈએ, એ તો બીજાના હિત માટે હું આવી જ વાત કરું. આમાં મારા પણ બીજામાં પારકા પણ એ પણ રાખવાનો નથી. પછી એને સ્વતંત્ર પરિણામ બાદ મારું તો કહેવાની ફરજ પૂરી થઈ, તમે સ્વતંત્ર છો. દુઃખ ન થાય, મારા પણ અધિકાર પણ રાખે તો દુઃખ ત્યાં વગર રહેશે નહીં, એ કરવા યોગ્ય નથી. જીવને જન્મ નું કારણ છે, એ જ મરણ નું કારણ છે, એ દેહાદી વિકાર થવાનું પણ એ જ કારણ છે, અને એ જ ચાર ગતિમાં પરિભ્રમણ કરવાનો કારણ છે. કે આ જીવે કોઈ બીજા જીવને વિશે પિતાપણું કે પુત્રપણું કલ્પીને માનીને પોતાનું માઠું કરવામાં મણા રાખી નથી, પોતાનું અહિત કરવામાં એને ખામી નથી રાખી એવા કામ કર્યા છે. એ તો કરવા
જોઈએ.
મારો જ્ઞાન દર્શન મય મારો આત્મા એટલો હું, જ્ઞાન દર્શન મય મારો આત્મા એટલું જ મારું, મારા અનંત ગુણના નિધાનમાં જે ભર્યું છે એટલું જ મારું, આથી મારું કાંઈ
નહીં.
આમ કોઈ વિવા જાય ત્યારે કહે છે કઈ નું કઈ હતું લઈ ગયા કઈ, અરે વાસ્તવિકતા છે ને, એ વાસ્તવિકતા છે, પણ એ વાસ્તવિકતા એવી રીતે ન સમજાવવી જોઈએ કે પ્રસંગ બને ત્યારે એ વાત બોલવાની થાય, કેમ કે એની અસર રહેતી નથી, પાછા પોતે નહીં થઈ જાય છે. મમતા મમતા લઈ ગયો છે, બાકી કઈ એક પરમાણુ જાય એવું એ પરિસ્થિતિ છે. એ બધું જાણવાની જરૂર છે. આત્મા સ્વભાવે અનાદિ અનંત શુદ્ધ છે, પણ અવસ્થા એ ભૂલેલો છે. તે અજ્ઞાન વડે જળ પ્રકૃતિનો સંબંધ કેવી રીતે મનાયો છે તે વિચાર. જીવની ભૂલના કારણે અનાદિથી જડ કર્મનો સંબંધ છે, તે જીવનો ધર્મ એટલે સ્વભાવ નહીં હોવાથી પુરુષાર્થથી તે કરી શકે છે. જ્યાં લગી પોતાના સ્વરૂપની યથાર્થતા નથી ત્યાં લગી તેની મલિન અવસ્થા એટલે કે અજ્ઞાન દશા હોવાથી રાગ દ્વેષ અને દ્રવ કર્મને નિમિત્ત નૈમિત્તિકપણો છે. પૂર્વકર્મના ઉદયમાં જોડાવાથી જીવ પરવસ્તુનો સ્વામી થઈ બેસે છે, ધણી થઈ જાય છે અને શુભ શુભ ભાવનો સ્વામી થઈ રાગાદી વાળો થઈને પરવસ્તુનું કર્તૃત્વ તે માને છે. પણ જે ક્ષણે પોતે પોતાનું સાચું તત્વ પણ સ્વાધીનપણું જાણે અને શુભાશુભ પ્રકૃતિની અસરથી જુદો થઈ જ્ઞાન માત્ર પણ એ જ્ઞાની થાય તો તેને જડકર્મ પરાણે નિમિત્ત થતા નથી. હવે જો સમજણમાં તો હા પાડે અને ભાવ બીજી રીતે કરે એ વાત કઈ મેળ થાય છે, યોગ્ય છે કઈ? અમે આપણને કોઈ એમ કે ભાઈ હું આમ મારે આ વાત તમારી સાથે સંમત છું અને સંમત થયા પછી બીજી રીતે વર્તે તો એકબીજાને માટે દુઃખ થાય છે. એમ કે કામ મારી સાથે બનાવટ કરે છે, પોતે શું કરે છે પોતાની સાથે? હે, એ કઈ વિચારે કઈ કે ચાલે છે કે જે વિચારમાં આવે છે, જે સમજવામાં આવે છે અને જો તું શુદ્ધ બુદ્ધિથી સંમત કરે છે, શુદ્ધ અંતકરણથી સંમત કરે છે તો પછી એ વાતને પરિણમન સાથે મેળવીને પરિણમનને કેમ ઠીક કરતો નથી? બસ આથી વધારે કામ નથી. આનું નામ બોધ ને પરિણામ આવ્યો એમ કહેવામાં આવે છે. આથી વધારે કોઈ કામ નથી. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જણાયા પછી પોતે અવગુણ ન કરતા થતો નથી. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જણાયા પછી પોતે અવગુણ ન કરતા થતો નથી. ખરેખર જેમ છે તેમ જણાયતો એટલે વેદ જ્ઞાન વડે પુરુષાર્થ દ્વારા સ્વ પરના વિવેક વડે જ્ઞાનમાં ટકી રહેવાનું પુરુષાર્થ વધતા વધતા ક્રમે ક્રમે રાગાધિકનો અભાવ થઈ અલ્પકાળમાં પૂર્ણ પવિત્ર વિતરાગ દશા થઈ શકાય છે. એ માર્ગની વિધિ યથાર્થપણે સમજવાનો પ્રયત્ન પોતાની જાતે કરવાનો છે. અહીં કર્તાપણું શી રીતે કહેવા યોગ્ય છે તેનો વિચાર એ છે કે ચેતનની રાગાદિયુક્ત મનનરૂપ પ્રેરણા જડ એટલે કારણ વસ્તુને સ્થિત થાય છે, એક ક્ષેત્રે સંબંધ થવાની તેના વિશે થવાથી તેના વિશે કર્તાપણું આરોપાય છે અને એ રીતે જીવનું નિમિત્તપણું છે. જીવનું નિમિત્તપણું ન માને તોય દોષ છે અને નિમિત્તપણાને કર્તાપણું માને તો પણ દોષ છે. જૈન દર્શન એકાંત દ્રષ્ટિને દોષ દ્રષ્ટિ માને છે, એકાંત દ્રષ્ટિને દોષ દ્રષ્ટિ માને છે, અથવા દોષ થાય તો જ એકાંતપણું થાય પરિણામમાં, નહીંતર એકાંતપણું થાય નહીં થાય. કારણ કે તેમ એકાંત માનવાથી વસ્તુ તત્વનો લાભ તથા યથાર્થ નિર્ણય થતો નથી. એક જ પુરુષમાં અપેક્ષા વડે પિતા ભાઈ સ્વામી પુત્ર ભાણેજ ભત્રીજાપણ વગેરે હોવાપણું છે તે ખોટું નથી, પણ જે અપેક્ષાએ તે પુરુષનું પિતાપણું છે તે અપેક્ષાએ ભત્રીજાપણું નથી કે પુત્રપણું નથી. એમ માન કેમકી એક જ અપેક્ષાએ બે વાત ન હોય, બે વાત હોય તો બંનેની અપેક્ષા જુદી જુદી હોય. એમ આત્મા અને કર્મનો કરતા કર્મનો સંબંધ કઈ અપેક્ષાએ છે તે યથાર્થ ન્યાયથી વિચારવું ઘટે છે. યથાર્થતાનો નિર્ધાર ત્યારે ગણાય કે જેમાં કોઈ પ્રકારે દોષ ન આવે ત્યારે યથાર્થ ગણાય. યથાર્થતાનો નિર્ધાર ત્યારે ગણાય કે જેમાં કોઈ પ્રકારે દોષ ન આવે, અથવા વિપર્યાસ તાળીને નિર્ધાર કર્યો હોય તો તે યથાર્થ નિર્ધાર કહેવાય. બધા વિરોધ ટાળીને વિરોધ તો કે વિપર્યાસ છે. વસ્તુની નિત્યતા અને વર્તમાન અવસ્થાનું બદલવું જેમ છે તેમ ન સમજે તો વસ્તુનો નિર્ણય થયો કહી શકાય નહીં. વેદાંત આદિ ભ્રાંતિ કહે છે તે એકાંત છે. વેદાંત વગેરે ભ્રાંતિ કહે છે તે એકાંત છે. ભ્રાંતિ હોય તો એક ચૈતન્ય સિવાય બધી વસ્તુઓનો અવસ્તુ પણ ફરે. એ ભ્રાંતિ એટલે શું કહે છે કે જળ પદાર્થ તને દેખાય છે એ તને જેમ સ્વપ્ન ખોટું છે ને દેખાય છે એમ છે, કાંઈ ચીજ નથી સામે. સ્વપ્નમાં જે ચીજ દેખાય એ ચીજ ખરેખર ત્યાં નથી. માટે જ્ઞાનીને જગત આખું સ્વપ્નવત છે એ વાત એ લોકો લે છે, સ્વીકારે છે. એને તો ભ્રાંતિની માન્યતા છે કે આ બધું દેખાય છે એ ભ્રાંતિ છે. આપણે એમ કહીએ ને તું એમ માન કે આ મારો દીકરો છો તો એ તને ભ્રમ છે, તો સાચી વાત છે, એ ભ્રાંતિ છે એમ જ કે. પણ એ તો એ કોઈ હવે પદાર્થ નથી એમ માનીને ભ્રાંતિ કહે છે. અને અહીંયા દીકરા પણ માનવું તે ભ્રાંતિ છે એમ ભ્રાંતિ ભ્રાંતિ કહેવામાં ખેર છે. જ્ઞાનીને જગત સ્વપ્નવત છે. એટલે શું કે જે સંબંધો છે એ સંબંધો નિશ્ચયથી નથી, પણ વ્યવહારે સંબંધ નથી એમ માને તો મોટું અનિષ્ટ થાય. એ ફેર છે, એ તો વ્યવહારને ભ્રાંતિ કહે છે. ભ્રાંતિ હોય તો એક ચૈતન્ય સિવાય બધી વસ્તુઓનો અવસ્તુ પણ ફરે, જે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. બીજી વસ્તુ જ નથી એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જીવને સુખ દુઃખના બાહ્ય સંયોગો પ્રત્યક્ષ દેખાય છે. પર વસ્તુ તરફ લક્ષ્ય કરતા જીવ ભૂલ એટલે દોષનો કરતા થાય છે. જો જીવ અવગુણ ન કરતા અવસ્થાએ પણ ન હોય તો તેને ભૂલનું ફળ ભોગવવાનું રહે નહીં. એ ભૂલનો સંભવ જ ન હોય તો કોઈ પણ પ્રકારના દુઃખનો સંભવ પણ ન હોય. અને જે શારીરિક માનસિક વગેરે ઉપાધિઓનો સંયોગ વર્તમાનમાં દેખાય છે તે જો ભ્રાંતિ જ હોય તો તે સંયોગી વસ્તુનો અવિદ્યમાનપણું જ હોય તો જીવનું કોઈ પણ પ્રકારે કરતાપણું ને ભોગવાપણું ન ઠરે. અને જ્યારે એમ જ હોય તો પછી તેનો કોઈ પણ પ્રકારના દુઃખનો સંભવ પણ જીવને ન જ હોય. ભલે આત્મા ઉપાધિ રહીત મુક્ત ન થઈ શકતો હોય તો પછી તેને સર્વ દુઃખના ક્ષય કરવાના માર્ગનો જે ઉપદેશ છે તે પણ શા માટે હોય? 15-20 જો સામે ચીજ જ ન હોય એમ કેમ બને? પદાર્થ જ બીજો નથી અને બીજો પદાર્થ છે એમ માનવું તે ભ્રાંતિ છે, તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જૈન દર્શનમાં તત્વનો કોઈ પ્રકારે વિરોધ પણ નથી. જીવ પોતે શુદ્ધ સ્વરૂપથી ભૂલેલો છે તેથી તેની માન્યતામાં મિથ્યાપણું છે અને અવસ્થામાં ભૂલ કરે છે. પર વસ્તુમાં જીવ મોહ કરે છે તેથી તે મોહનું ફળ ભોગવવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થાય. જીવ અજ્ઞાનપણે કર્તાપણાની માન્યતા કરે છે. ચૈતન્યમાં કાંઈ પણ દુઃખનું વેદન થતું ન હોય અને હાડકા કે દેહને થતું હોય તો ચૈતન્યને ભોગવવાનું ફળ ન આવે અને તેમ હોય તો સંસાર દશા પણ
હોય નહીં.
કાંઈ કેમ કે જો આ ચૈતન્ય ભોગવે છે કે નહીં દેહનું દુઃખ ભોગવવાનો ભાવ કરે છે એની અસાતાની પર્યાય એની અસાતામાં નથી. પણ એવું માનતો નથી એટલે કરતા થાય છે એમ ભોગતા પણ અનન્યપણે એકત્વ બુદ્ધિએ થઈ જાય છે. એને ભોગ્યું એમ કહેવામાં આવે છે અને એને કર્મ બાંધ્યું એમ પણ કહેવામાં આવે છે. એમ બને તો બધી વાતે વાતે વાંધા પડે, જો આમ બોલ્યા જો આમ કહ્યું, એની ભાષામાં એને એમ જ સમજાવાય. એની ભાષામાં સમજાવવું હોય ત્યારે એની રીતે બોલવું પડે. જ્યાં લગી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં લગી દુઃખની આત્યંતિક નિવૃત્તિ પણ
થાય નહીં,
થાય નહીં. એમ તો વેદાંતાદી પણ ઉપદેશ કરે છે, આવો ઉપદેશ તો વેદાંત પણ આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે. એ લોકો બ્રહ્મ જ્ઞાન કહે છે, બ્રહ્મ એટલે ધ્રુવ વસ્તુ. સાંખ્યનો મત છે એ તો પર્યાયને માનતા નથી ને, એ પ્રકૃતિનું કાર્ય માને છે. દોષ વગેરે એક ધ્રુવ છે, તટસ્થ છે, બ્રહ્મ છે, એ વાત પરિણામે છે. એનું જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન પણ ભૂલ ક્યાં છે કે એવું બ્રહ્મ તમારું કેવડું છે? અમારું તમારું જુદું નથી, બધું થઈને એક જ બ્રહ્મ છે, એક જ પદાર્થ છે, બીજો પદાર્થ નથી. એમાં મારું તારું કરવાનું નહીં, એનું નિષેધ કરે, ઉપદેશ એનો કરે છે. એમાં ઘણી બાધા આવે છે, ઉપદેશનો પ્રસંગ જ રહેતો નથી. કોઈ બીજી ચીજ ન હોય તો કોઈ જીવને મિથ્યાત્વ અજ્ઞાન અને ભ્રમ ન થતો હોય તો એને ઉપદેશ દેવાનો પ્રશ્ન
નથી,
સંભવે નહીં. પણ વર્તમાનમાં જીવોની અશુદ્ધ અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે, માટે વિચાર કરવાથી જીવને ભાવ કર્મનું કર્તૃત્વ ઠરે છે અને દ્રવ કર્મનું નિમિત્તપણું ઠરે છે. હવે પ્રશ્ન થાય છે કે જો જીવને કર્મનું કર્તૃત્વ હોય તો તે તેનો સ્વભાવ થયો, અને વસ્તુનો જે સ્વભાવ ધર્મ ઠરે તેનો ક્યારે પણ નાશ થાય નહીં, અને તેથી કર્મનું કર્તાપણું ભિન્ન પાડી શકાય નહીં. જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ એનાથી જુદા ન પાડી શકાય, તેમ ઉત્તર એ છે કે અગ્નિની ઉષ્ણતાની માફક જીવને કર્મનું કર્તાપણું નથી. કારણ કે સંબંધ બે પ્રકારે હોય છે, એક સંયોગી સંબંધ, જેમ પ્રથમ બે પદાર્થ જુદા હોય અને પછી ભેગા થાય વળી છૂટા થઈ શકે તે સંયોગી સંબંધ છે. બીજો તાદાત્મ્ય સંબંધ, એટલે અગ્નિ અને ઉષ્ણતા અથવા પ્રકાશનો તાદાત્મ્ય સંબંધ છે, જુદો પડી શકે નહીં. જીવ અને કર્મનો તેવો સંબંધ નથી પણ સંયોગી સંબંધ છે, માટે કર્મનું કરતું તો તે જીવનો સહજ સ્વભાવ નથી. એમ દલીલ કરી શકે કાં તો એ સહજ સ્વભાવ થઈ જશે, જો જીવ કર્મ બાંધશે તો એનો સહજ સ્વભાવ થઈ જશે, એને છોડાવવો શક્ય નથી. બે પ્રકારના સંબંધ છે. આત્મા કરતા છે કે નથી એ બાબતમાં લોકોને ઘણો ભ્રમ છે. લોકો સ્વચ્છંદે શાસ્ત્ર વાંચે અને સમજ્યા વિના એક પક્ષને ગ્રહણ કરે. લોકો સ્વચ્છંદે શાસ્ત્ર વાંચે અને સમજ્યા વિના એક પક્ષને ગ્રહણ કરે. અપવા કત્તા વિકત્તા સ્વનાય દોણાય એમ આચારમ સૂત્રમાં કહ્યું છે, તમારે નહીં આચારમ કહ્યું ને, એવો આશય કે ન્યાય સમજ્યા વિના
આવ્યો,
એનો આશય કે ન્યાય સમજ્યા વિના
એકાંત
તાણી જાય છે. ક્યાં ભૂલ આવે છે પોતાને સમજાતો નથી અને સમજવાની રૂચિ પણ નથી. જીવનું કાર્ય શું છે? જીવને ગુણથી કામ છે કે દોષથી કામ છે તેનો નિર્ણય કરતા નથી. કઈ દ્રષ્ટિથી, કઈ વાત કેટલી હદે એટલે મર્યાદાપણે સાચી છે એની પરીક્ષા કરતા નથી, અને ગમે તેવી કલ્પના વડે સ્વરૂપનો નિર્ધાર કરી લે છે. કેવું જુદું પાડી પાડીને ચોખ્ખું કર્યું છે કે દરેક વાતનો નિર્ણય કેમ કરવો જોઈએ, એની હદ શું, કોઈ વાતની કથનની હદ શું એ નક્કી કરવી જોઈએ. સુખ જોઈએ છીએ છતાં સુખ થતું નથી, માટે તેનો સાચો ઉપાય સમજવાનો બાકી છે એમ નક્કી કરવું જોઈએ. અને સદગુરુ પાસે જઈને તત્વ વિચારને અનુસરતા પ્રશ્નો રચના કે જે આવો વિચારવાન શિષ્ય હોય તેને આવા પ્રશ્નો ઉદભવે છે, જે પ્રશ્નોત્તરનો શૈલી લીધી છે એનો અર્થ શિષ્યનો વિચારવાનું પણ ત્યાં બતાવવું છે. એમને શ્રી ગુરુ ભાષણ કરે જાય છે એવું નથી, શિષ્યને જિજ્ઞાસા છે, વિચારવાનું પણ છે, પોતાનું હિત કરવાની એને ભાવના છે, અને પછી એ પૂછે છે, એના ઉત્તર દેવામાં આવે છે. શિષ્ય પૂછે છે કે હે ગુરુ, આત્માને કર્મ ન કરતા કહો તો તેનો સ્વભાવ ધર્મ થઈ જાય છે, કારણ કે કર્તાનો ઈષ્ટ તે કર્મ તે કરતાથી જુદું હોય નહીં. આમ યુક્તિથી પ્રશ્ન કરનાર વિચારક જોઈએ, પ્રશ્ન કરનાર પણ વિચારક જોઈએ. લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે અને બોલે છે કે જ્ઞાની એ જાણ્યું હોય તે સાચો, પણ જ્ઞાની કોણ કહેવાય તેનું સ્વરૂપ જાણ્યા વિના તમને તમે કોનું કહેલું સાચું છે, કોનું કહેલું સાચું છે એમ કહો છો? તમે જ્ઞાનીનું જ્ઞાની પણ ઓળખતા નથી, એનું સ્વરૂપ જાણ્યા વિના એનું સાચું કેવી રીતે તમે? ગુરુદેવ શુક્રવાર પરીક્ષા કરતા પ્રશ્નો ઉલટો પૂછે, આજે આ કરનાર હોય તો મુશ્કેલીમાં મુકાઈ જાય તેવો પ્રશ્ન પૂછે. એમ કે આ સાહેબ આપ કયો છો એમ જ છે, ગડબડ થઈ જાય પરીક્ષા માટે એવો પ્રશ્ન પૂછો. શું કે છે, એવી અંધશ્રદ્ધા તો દૂર રહો, પણ નવપૂર્વ જેટલું જ્ઞાન કંઠસ્થ કર્યું હોય તો તે પણ સાચું જ્ઞાન નથી. નવપૂર્વ નથી, અગિયાર અંગ વત્તા નવપૂર્વ, એટલું કંઠસ્થ કર્યું હોય એટલું સમયસાર નહીં માટે. લોકો સાચું સમજવા અર્થે શંકા કરીને કાંઈ પૂછતા નથી. એટલે ગુરુદેવ એમ કે છે કે બરાબર તમે પૂછો, સાચું સમજવા અર્થે તમે પ્રશ્ન ઉઠાવો, મને પૂછશો નહીં, પૂછવાની અહીંયા બંદી છે એ વાત અહીંયા નથી. સામોનો પ્રશ્ન કરવા માટે ગુરુદેવ આમંત્રણ આપે છે, પૂછો તમે બરાબર. જેને પ્રશ્ન પૂછવામાં પ્રશ્ન સામે આવે અને ઉત્તર દેવામાં મૂંઝવણ થાય એવું હોય, અથવા પોતાની શંકા હોય ને જરા તકલીફ પડે એવું હોય, અથવા પોતે બહાર પડી જાય એવું હોય, ત્યારે એમ કરે પ્રશ્ન પ્રશ્ન ન પૂછવા આવ્યા તમારા, કંઈ પ્રશ્ન સાંભળ્યા કરો તમે, એમ પ્રશ્નો નહીં પૂછવાના, તમે સમજવાની મહેનત કરો ને સાંભળ્યા કરો. એમ જ કે શંકા કરીને પૂછતા નથી, પૂછો. સંસાર થી નિવૃત્તિ લઈને તત્વ નું મનન કરે તો કઈક ઉત્થાન થાય, એટલે પ્રશ્ન ઉઠે, પોતે મંથન કરે તો પ્રશ્ન ઉઠે. ઘણી વાર ગુરુદેવ એ આડકતરી રીતે લાક્ષણિક પદ્ધતિથી બોલતા, રાત્રે ચર્ચાનો એક કલાક આપે અને કોઈ કઈ પૂછે જ નહીં, દિવસો સુધી પ્રશ્ન નો આવે. પછી કોઈ વાર એમ કે હવે બધા બધું સમજી ગયા લાગે છે, કોઈને કઈ પ્રશ્ન નથી આવતો. પછી પાછા બધા હશે સમજી તો જાય કે ગુરુદેવ શું કહેવા માંગે છે, કે આપણે સમજતા નથી છતાં સમજી ગયા એમ ગુરુદેવ કહે છે. જિજ્ઞાસા મરી જાય છે, સૂક્ષ્મ જ્ઞાનમાં વાત બેસી જાય અને સંતોષ થઈ જાય તો મને સમજાણો, પછી એને જિજ્ઞાસા રહેતી નથી, જિજ્ઞાસા મરી જાય છે. એ બાજુ ધ્યાન ખેંચેલું છે ગુરુદેવ, ઘણી વાર એવું કરી રહ્યું છે, બધાને બહુ સમજાઈ ગયું લાગે છે, લોકોને પ્રશ્ન નથી ઉઠતા એવું લાગે છે. અહીંયા શિષ્ય કહ્યું જો જીવનો ધર્મ કર્મ ધર્મ કર્મ કરવાનો જ હોય તો જેમ અગ્નિનો ધર્મ પ્રકાશ અને ઉષ્ણતા છે તેમ જીવનો તે ગુણ ઠરે અને તેથી તેની કઈ નિવૃત્તિ થઈ શકે નહીં. અથવા ઈશ્વર કરતા હોય તો પણ મારે કઈ કરવાનું રહે નહીં. અથવા જીવ અસંગ હોય તો તેને કઈ ઉપાધિ રહે નહીં. આમ ત્રણ દલીલ શિષ્ય કરી છે. વળી કર્મ એની મેળે થતા હોય તો પણ તેમાં જીવનો હાથ રહેતો નથી. માટે કરતા પણ જીવને શી રીતે છે તે સમજાવો સદુપાય, એનો સાચો ઉપાય મને સમજાવો. તેનો ઉત્તર કહે છે કે આ સત્ય ઉપર ગાથામાં કે એકાંત કથનો વસ્તુ સ્વરૂપને બતાડનાર નહીં હોવાથી મિથ્યા છે. જીવને ઈચ્છાનું કરવાપણું છે અને તેની સુખની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા તે દુઃખની ભૂમિકા છે. જીવને ઈચ્છાનું કરવાપણું છે, ઈચ્છામાં એને સુખની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા પોતે જ દુઃખની પર્યાય છે, ભૂમિકા છે. છતાં ઈચ્છા હું કરું એમ એને પોતાની અંદરમાં ભાવ કરે છે અને તે ભાવને પોતાનો સ્વભાવ માને છે. તે અનાદિની છે. એને ઈચ્છા કરવી ગમે છે, પોતાની ઈચ્છાને એ પોષણ આપે છે, પોતાની ઈચ્છા અનુકૂળ સંયોગો મેળવવા માટે ઈચ્છાને પોષણ આપે છે. અને ઈચ્છા ન થાય તો જીવન દસ વગરનું થઈ ગયું એમ કે જીવન જીવવામાં શું રસ થાય કંઈ ઈચ્છા ન હોય. કંઈક ઈચ્છા થાય તો જીવનનો રસ આવે માણસ એને પોતાનો સ્વભાવ માને છે. એ અનાદિની ભૂલ છે. હું પરનું કાંઈ ખરું નિરીક્ષક સ્વભાવની ખબર નથી ને, એટલે હું પરનું કાંઈ કરું, પુણ્ય કરું, મોટો થા, ભૂમકમા વગેરે પરધર્મ વાળો અનાદિનો થયેલો છે. આમ કરું, આમ કરું, પછી આમ કરીશ, પછી આમ કરીશ, આમ કરીશ, આ બધી ઘટમાળ હેલા જ કરે છે જીવને, અને એટલે તેને અસંતોષ છે. તે વિભાવ છે, તેને સાચા જ્ઞાનનું એટલે પ્રમાણનું લક્ષણ છે. ન્યાયશાસ્ત્રમાં સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે અને શ્રુત પ્રમાણના અંશને ન્યાય કહે છે. આત્મા ત્રણેય કાળની ગુણ પર્યાયથી ભરેલો સ્વાધીન પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા ત્રણેય કાળની ગુણ પર્યાયોથી ભરેલો સ્વાધીન પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થા અને ત્રિકાળ સંપણું એ બેઉ પક્ષને એક સાથે યથાર્થપણે ગ્રહણ કરે તેને પ્રમાણ કહેવામાં આવે છે. ગ્રહણ કરે કે સમજે એમ નહીં પણ અનુભવ કરે એને અનુભવ પ્રમાણ કહેવામાં આવે છે. યુક્ત અનુભવ આખી વસ્તુને ખ્યાલમાં લે તેનું નામ પ્રમાણ છે. પછી અનુભવપૂર્વક ખ્યાલ આવે એનું નામ પ્રમાણ છે. વસ્તુને મુખ્યમાં રાખે અને તે વસ્તુના બીજા ગુણને પેટામાં ગૌણ રાખે અને દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના એક ગુણધર્મને મુખ્ય રાખે તે દ્રષ્ટિને નહીં અથવા સાપેક્ષ દ્રષ્ટિ કહેવામાં આવે છે. કોઈ એક ધર્મને મુખ્ય કરે અને રાખા દ્રવ્યને તે પ્રમાણના વિષયને ગૌણ કરે તેને નહીં કહેવામાં આવે છે. એની ચોખ્ખી વ્યાખ્યા એવી કરી છે શાસ્ત્રોમાં નહીં કે આખા પદાર્થના જ્ઞાનપૂર્વક એટલે પ્રમાણ જ્ઞાનપૂર્વક પદાર્થના કોઈ પણ એક ધર્મને જાણવા માટે જે જ્ઞાનના અંશનો પ્રયોજન છે તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે પ્રમાણનો અંશ છે માટે અને એને કોઈ ધર્મને જાણવાનું ત્યાં રહેલું છે માટે એને નય જ્ઞાન કહેવામાં આવે છે. તે પ્રમાણપૂર્વક હોય છે, પ્રમાણ સાથે જ હોય છે, એટલે એને સાપેક્ષ દ્રષ્ટિ અથવા નય જ્ઞાન કહેવામાં આવે છે. તેમ જીવ દ્રવ સ્વતંત્ર છે, તેમાં બંધની અવસ્થા ક્ષણવર્તી છે અને નિર્દોષ સ્વરૂપ અબંધ નિર્મળ વસ્તુ સ્વભાવ પણ છે તે કાળી છે એમ યથાર્થ ધ્યાનમાં લેવું તે પ્રમાણ છે. સામાન્ય વિશેષ બંનેને અહીં સમજવાનું એ છે કે જીવને કઈ દ્રષ્ટિએ કરતા પણ છે અને કઈ દ્રષ્ટિએ નથી એ રીતે બેવ દ્રષ્ટિ સમજવાની જરૂર છે. અજ્ઞાન ભાવે એકલી અવસ્થાની દ્રષ્ટિએ જોતા જીવ રાગ દ્વેષનો કરતા છે એમ કરે, અને સાચી દ્રષ્ટિ એટલે દ્રઢ દ્રષ્ટિએ જુઓ તો તે જીવ દોષ અને દુઃખનો કરતા નથી, કારણ કે જો એમ હોય તો તે દોષ અને તેના દુઃખ ત્રિકાળ રહે, પણ આને થયા જ ન કરે અને જીવ મટાડી શકે નહીં, તેથી જીવને જીવે કરવા જ પડે પણ તેવો નથી. કર્મ બાંધવો એ તો સ્વભાવ નથી, પણ રાગ કરવો એ પણ સ્વભાવ નથી એમ કહે છે. આત્મા ત્રિકાળી શુદ્ધ છે, નેત્ર એમ દલી છે. તમે કર્મ બાંધો છો એનો સ્વભાવ ન હતો, પણ રાગ તો એ કરે છે એ તો તમે સ્વીકારો છો. તો જીવ રાગ કરવાનો એનું કર્મ થઈ ગયું, અને કર્મ બધાએ આત્મ કરવાના એના નિમિત્તે, કારણ કે નિમિત્ત નિમિત્ત એક પણ તમે સ્વીકારો છો, તો કે એ એનો સ્વભાવ નથી. એ મૂળ વાત તો એ છે કે રાગ કરે છે પણ એનો
સ્વભાવ નથી.
આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એને ભૂલીને કાંઈ કરવું એવી ઈચ્છા થાય છે તે અવસ્થા તો ક્ષણિક છે. જેમ સમુદ્રમાં અનેક તરંગ પણ દેખાય છે, તેમાં માત્ર એક તરંગમાં મેલું તરંગ દેખાય છે, તે બધા તરંગમાં નથી, તેમ આત્મા સલમ ત્રિકાળી છે. તેના જ્ઞાન ગુણની ત્રિકાળી અવસ્થામાંથી માત્ર એક સમયની અવસ્થામાં ભૂલથી માન્યું હતું કે હું ઈચ્છા રાગ દ્વેષ પુણ્યાદિ અને દેહાદિનો કરતા છું, એવી અજ્ઞાન દશામાં જે માન્યતા કરી હતી તે માન્યતા કરી શકે છે. એટલે કે તે કાંઈ જીવનો ત્રિકાળી ધર્મ થઈ જતો નથી. આ ન્યાયને જાતે સ્વયં મનન કરો, ઓગાળો તો સમજાય તેમ છે. આત્મા અનાદિ અને ત્રિકાળી છે, તેની દરેક ક્ષણે ક્ષણે અવસ્થા થાય છે. અવસ્થાનું જે પલટન તે આખા દ્રવ્યનું પલટન નથી. આ મૂળ દ્રવ્યાનુયોગનો વિષય પાયામાંથી સમજી લેવો જોઈએ, નહીંતર અશુભ છોડવું અને શુભ કરવું એ સિવાય ધર્મમાં બીજું કાંઈ પછી રહેશે
નહીં.
એ સંપ્રદાયમાં થઈ ગયું છે. સંપ્રદાયમાં એ વિષય બાદ થઈ ગયો છે કે જીવ શું કરી શકે અને જીવ શું ન કરી શકે, એના કાર્યક્ષેત્રની મર્યાદા શું. જો અવસ્થા એ પણ ગુણનું પલટનનું હોય તો ક્રોધ ટળીને ક્ષમા થઈ શકે નહીં. જીવ પુણ્ય કે પાપ ભાવની જે અવસ્થા ધારણ કરે છે તે વિકારી અવસ્થા છે, તે જીવનો સ્વભાવ નથી. છતાં તે જીવનો પોતાનો સ્વભાવ છે એમ ભૂલથી મનાયું છે, તે અવગુણ છે, અજ્ઞાનરૂપ માન્યતા છે, અને સૌથી મોટો દોષ એ છે. એ માન્યતાની પકડ અથવા ભૂલનું ગ્રહણ પોતે કરે છે, તે ભૂલ પોતે ટાળી શકે છે. રાગ દ્વેષ પુણ્ય પાપ તે મારો ધર્મ નથી, દેહાદિની ક્રિયા મારું કર્તવ્ય નથી, પરનું હું કંઈ કરી શકું નહીં, છતાં તેને ચેષ્ટા કરવાની શુભાશુભ વૃત્તિ દેખાય છે તે મારો ધર્મ નથી. પર નિમિત્તની અસરથી મુક્ત થઈ નિર્દોષ નાનપણે ટકી રહે તો આત્મા શુદ્ધ છે એમ ભાન કરી શકે છે, અથવા આત્મા શુદ્ધ નિર્દોષ છે એવા ભાનમાં તે પર નિમિત્તની અસરથી મુક્ત થઈ શકે છે. સ્વરૂપના સ્વભાવની અસર કરે, પરદ્રવ્યની અસરથી એ મુક્ત થઈ શકે છે. અજ્ઞાનથી રાગદ્વેષની અવસ્થાનો અને જીવનો કરતા છે એ વિચાર દ્રષ્ટિથી ગણ છે. જેને સાચો વિચાર હોય તે પ્રમાણ અંશે કે બીજી દ્રષ્ટિથી યથાર્થનો વિચાર સમજે કે એ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ મારો નથી. મારાથી ભિન્ન વસ્તુમાં કર્તૃત્વ અને મમત્વ મનાયું છે તે ભૂલ છે, અને તે ટાળવા યોગ્ય છે. અને ભૂલ ટાળનારો ભૂલ સ્વરૂપ નથી, ભૂલ ટાળનારો તે
સ્વરૂપ નથી,
ભૂલ સ્વરૂપ નથી પણ નિર્દોષ સુખ સ્વરૂપ છે. ભૂલ ટાળનારો છે એ નિર્દોષ સુખ સ્વરૂપ છે, નહીંતર ભૂલ કેવી રીતે ટળે. સુખ અંતરમાં છે, આ બહુ મહત્વનો વિષય છે કે સુખ
અંતરમાં છે.
એ જીવ ભ્રમામાં
ખરે
એ મોટો દોષ આવે. અજ્ઞાનને લીધે ખતવણીમાં તેની મોટી ભૂલ થાય છે તેનો વિચાર કરવો કે છે. પોતાને ન સમજાય તો તેને આત્મજ્ઞાની પુરુષ પાસે જઈને પ્રશ્ન પૂછવા અને જે તેઓ કહે છે તે વિચાર ફેરવી ફેરવીને પાછા ત્યાં લાવે છે.